भव संभव भीति भेदनम सुख संपत करुणानिकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरु भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहासर चिरानंदाम्बुजम पूजितम सुरनरोत्तमिर मुदा धर्मनंदन महं विचिन्तये हे नौधारा नायाधार हे अति दयालु महाराज तव करुणाए सुखी छिए सर्वे सत्संग समाः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय सहजानंदाय नीलकंठाय सरजुदासाय नमो नमः नमो नमः बोलो स्वामी नारायण भगवान श्री लक्ष्मी नारायण देवनी जय वाला भक्तों प्रबोधिनी महोत्सव में आज बीजा दिवस नु बीजु सत्र सारू छाय छे भगवान स्वामी नारायण नी असीम कृपा थी लंडन रहवासी रमाबेन अने एमना सुपुत्री नैनाबेन द्वारा आ प्रबोधिनी महोत्सव उजवाई रह्यो छे। पूज्यपाद पुराणी श्री घनश्याम जीवनदासजी स्वामी भूज एमनी पुण्यस्मृति में तथा वड़तालवासी श्री कृष्ण जीवनदासजी स्वामी एवं पार्षद हीरा भगतनी पुण्यस्मृति में मंजू केशानंद स्वामी विरचित ऐश्वर्य प्रकाश ग्रंथनी आपणे कथा सांभळी रह्या छीए। वड़तालना कोठारी श्री नीलकंठनदासजी स्वामी एवं चेरमेन श्री शास्त्री घनश्याम प्रकाश दासजी स्वामी अन त्रष्टि मंडले सुंदर मजानो आ लक्ष्मी नारायण आदि के देवनो 186મો पाटोत्सव उजवा निर्धार्यो छे। भगवान सर्वा अवतारीना ऐश्वर्योनो जेनी अंदर अतिशय प्रकाश करवामां आव्यो छे एवो ग्रंथ एटले ऐश्वर्य प्रकाश। भगवान श्री हरि वन विचरण करे छे एमाथी स्वामीए थोड़ीक थोड़ीक वात आपने करी। शिरपुरना राजा सिद्धवल्लभ ने सत असतनो विवेक शीखवाड्यो त्याना साधु संतोने सद रस्तो बतायो तैलिंग देशना ब्राह्मण ने काळो मटाड़ी धोळो कर्यो। पछी भगवान श्री हरि वन विचरण में पीबेक ने सारी रीते पाठ भणावी पोतानो आश्रित बनावी आगळ चाल्या नवलखा पर्वत उपर गया। नव लाख योगीओ नव लाख धुणी दखावीने ज्यां परमात्मानी आराधना करे छे एना दिलमां परमेश्वर ने पामवानी इच्छा छे। भगवान श्री हरि नवलखा पर्वत उपर गया छे नव लाख योगीओने नव लाख रूपे एक साथे दर्शन आप्या छे ए सर्वने आनंद आप्यो माटे सहजानंद। त्यांथी भगवान फरता फरता कपिला आश्रम गया छे त्यां गौ रूप धारण करीने पृथ्वी आवी परमात्मानी स्तुति करी के अहींया ध्यानमां बेसी रहेशो तो मारा ऊपर वधी गयेला पापना भार ने कोण उतारशे। भगवाने एमने आश्वासन आप्यू પ્રભુ ત્યાંથી ઉઠ્યા, જગન્નાથ પુરી ગયા, અને ત્યાં ભેગો થયેલો અસુરાંશ બધો જે ખોડો એ મહારાજે સારી રીતે સાફ કર્યો. ત્યાંથી માનસ પતન ગયા, ત્યાંના છત્રધર્મા રાજા પાસે 2000 અસુરોનો નાશ કરાયો. ત્યાંથી શિવ કાંચી, વિષ્ણુ કાંચી થઈ સાક્ષી ગોપાલ ગયા, ત્યાંથી પંઢરપુર ગયા, દંડકારણ્ય થઈ તાપી નર્મદા મહીસાગર સાબરમતી ઉત્તરી ઠેઠ ભીમનાથ, ત્યાંથી ગોપનાથ, સર્વ સ્થળે ભગવાન સ્વામિનારાયણે અપાર ઐશ્વર્યો બતાવ્યા. ऐसे पराक्रम श्री हरि कीने अनंत अपार, तीन में सु कहयो एक यही नहीं विस्तार को पार. बहुज भगवाने वन विचरण वखते ऐश्वर्य बतायवा छे, एमाथी स्वामी के मैं तो एक बे कह्या. यहां से चले हरि एक किले फिरते तीर्थ माई, आये सौरठ देश में सब जन के सुखदाई, आये सौरठ देश में सब जन को सुखदाई. तीर्थ माही मुमुक्षु जे हूं तीन को महाप्रभु अन्न जल ले हूं. तीर्थ मां जे जे कोई मुमुक्षु हता एमनो अन्न जल महाप्रभु ये ग्रहण करियो. इन कुमोक्ष पमाई के जेनु अनजड़ लीधो एने मोक्ष आप्यो. अने सौरठवासी भक्तजनों ने, गुजरातना भक्तजनों ने मोक्ष देवा माटे भगवान हवे अहीं आव्या छे. विक्रम संवत 1856 नी श्रावण वद छठ ने गुरुवारे संगव काले लॉजे आवीने बैठा महाराज, तारीख 21/8/1799 नी साल में सुखानंद स्वामी आया. જોગીને જોઈ મન મોયું, વંદન કર્યું. યોગીરાજ આપની ક્રાંતિ મન ભાવન છે, આપ ક્યાંથી આવો છો? અનિર્દેશ સે હમ આ રહે હૈ. અચ્છા આપ કહાં જાઓગે? જાને કા કોઈ નિર્ધાર નહીં હૈ, યહાં હમારા આશ્રમ હૈ, વહાં પર આવોગે? હમ કહીં જાતે નહીં હૈ, સિર્ફ બન મેં ફિરતે હૈ. અરે મહારાજ, અમે રામાનંદ સ્વામીના શિષ્ય છીએ, મુક્તાનંદ આદિ 50, તમારા જેવા તીર્થવાસીની ગુરુ આજ્ઞાથી સેવા કરીએ છીએ, એમાંય અમારા વડીલ મુક્તાનંદ સ્વામી તો દર્શન કરવા જેવા સંત છે એમ. મહાન સંત નીલકંઠજી કે તો એવા સાધુના દર્શન કરવા હારું જ તીર્થ ફરું છું. મને જડ તીર્થ કરતા જંગમ તીર્થમાં બહુ સ્વાદ આવે છે. તો હું આવીશ. ઉઠ્યા, વાલો લોજના આશ્રમમાં ગયા છે. મુક્તાનંદ સ્વામીનું ને ભગવાન શ્રીહરિનું અદ્ભુત મિલન થયું છે. શ્રાવણ વદ છઠને દિવસે આરામથી નીલકંઠજીનો સ્વાગત કરી આસન આપ્યું. બિરાજીએ બ્રહ્મચારીજી આસન એક બાજુ કરી નાખ્યું, પૃથ્વી ઉપર બેઠા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, એ આસન ક્યું નહીં ગ્રહણ કિયા? હરે સ્વામીજી, ઇતના બડા પૃથ્વી જૈસા આસન છોડ કે હમ ઇન છોટે આસન કો ક્યું ગ્રહણ કરે? બોલે એટલે ભલભલાને વિચારમાં નાખી દે, હું બોલે. પૃથ્વી ઉપર કોઈને બોલતા ન આવડે, પુરુષોત્તમ નારાયણ છે. સંતો બહુ રાજી થયા. ભગવાન નીલકંઠજીની વાણી સાંભળી, એમની કાયા જોઈને લોજવાસી આશ્રમના સાધુઓને એમ થયું, આ કોણ છે? કોઈ કે નરનારાયણ, કોઈ કે ના મૂર્તિમાન તપ, આપણને આવી રીતે દર્શન દેવા આવ્યું છે. કોઈ કે મને તો એવું લાગે છે પ્રહલાદજી છે, કોઈ કે ધ્રુવ છે, કોઈ કે અહો હો હો, લાગે છે કે ગુરુ જ આ રૂપે આપણી અહીં કસોટી કરવા આવ્યા છે. કોઈ કે એમ કીધું કે સર્વા અવતારી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ધરતી ઉપર પ્રગટ થયા હોય એવું લાગે છે. જે હોય તે પણ છે કોક મોટા, આપણે સેવી લેવા. વિધવિધ સંતો સેવા કરે છે, અને ભગવાન બ્રહ્મચારી પણ આશ્રમની સેવામાં એવા લાગી ગયા છે, ન પૂછો વાત. દિવસ પછી દિવસ જાય છે. સંવત 1856 ફાગણવદ 5 રવિવારે તારીખ 15/3/1800 રામાનંદ સ્વામીને નીલકંઠ વર્ણીએ અને મુક્તાનંદ સ્વામીએ પત્ર લખ્યો. એ જેઠવદ 10 મંગળવારે રામાનંદ સ્વામી પીપલાણે આવ્યા, અને કુંવરજીભાઈ વિપ્રને સંદેશો દેવા લોજ મોકલ્યા. એનો સંદેશો મુક્તાનંદ સ્વામી વગેરેને મળતા જ મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને ઘણા ગરીબ ભક્તો ત્યાંથી ચાલી જેઠવદ બારસે પીપલાણામાં મહારાજને મળ્યા છે. ભગવાન સ્વામિનારાયણનું અને રામાનંદ સ્વામીનું મિલન થયું. ચાર માસ ગુરુને સંગે રહ્યા છે. સંવત 1857 કાર્તિક સુધી એકાદશીને બુધવારે તારીખ 28/10/1800 નીલકંઠ વર્ણીને પીપલાણામાં રામાનંદ સ્વામીએ મહાદીક્ષા આપી. સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એવા બે નામ પડ્યા. પછી ગુરુ સંગાથે સોરઠમાં ફર્યા. ફરતા ફરતા વિક્રમ સંવત 1858 કાર્તિક સુદ એકાદશી ને સોમવારે જેતપુરમાં ઉનડવાળાને ત્યાં ભગવાન શ્રી હરિને રામાનંદ સ્વામીએ ધર્મધુરા સોંપી. ધર્મધુરા સોંપ્યા પછી માત્ર 32મે દિવસે જ, એટલે કે 1858 માક્ષર સુદ તેરસ ગુરુવારે તારીખ 17/12/1801 ને દિવસે રામાનંદ સ્વામીએ ફણેણીથી સ્વતંત્રપણે આ લોકનો ત્યાગ કર્યો. સ્વામીના 14મે દિવસે એટલે માક્ષર વદ એકાદશી ગુરુવાર તારીખ 31/12/1801 ના રોજ વિશાળ સભામાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણે પોતાનું નામ સ્વામિનારાયણ છે એવું જાહેર કર્યું. સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય થયું અને મહારાજ સૌ પ્રથમ ગાદીએ બિરાજ્યા પછી સોરઠ દેશમાં વિચર્યા છે. સોરઠ આદિક દેશ અનંતા આપ ઈચ્છા વિચરે ભગવંતા તહા સત્સંગી અનંત જન કીના. જ્યાં જ્યાં ભગવાન ફર્યા ત્યાં ત્યાં અનંત ને હરિભગત બનાવ્યા. તિન કુકૃપા કરી દર્શન દીના. નિજ પ્રતીત આવન કે કાજા. હું અનંત ધામનો ધણી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તમારા કલ્યાણ માટે ધરતી ઉપર પ્રગટ થયો છું. મને ઓળખો, મને ઓળખો, મને ભજો, મારું ધ્યાન કરો, મારું નામ રટણ કરો. આવી આશાથી પોતાની પ્રતીતિ કરાવવા માટે નિજ પ્રતીતિ આવન કે કાજા તિનકો સમાધિ કરાઈ મહારાજા. સમાધિ પ્રકરણ ચાલુ કર્યું. હજારો નરનારીઓને સહજમાં અક્ષરધામ બતાવે છે. લોક અલોક વિધ આશ્ચર્ય બતાવે છે. આ મોટામાં મોટું ઐશ્વર્ય છે અવતારી શ્રીહરિનું. ગોલોક બ્રહ્મપુર આદિ અનંતા ધામ દેખાય શ્રી ભગવંતા. કોઈને ગોલોક બતાવે, કોઈને વૈકુંઠ બતાવે, કોઈને સ્વર્ગ બતાવે, કોઈને શ્વેત દીપ, તો કોઈને બદ્રિકાશ્રમ બતાવે છે, કોઈને તો સર્વથી પાર એવું અક્ષરધામ બતાવે છે. બધા જૈન જોઈ આવે છે. સો દેખી કે અનંત જન હરિ કે શરણે આય. આવું બધું જોઈને હજારો હજારો લોકો ભગવાન પ્રગટ પુરુષોત્તમ નારાયણને શરણે માંડ્યા આવવા, પ્રગટનું માંડ્યા ભજન કરવા. પ્રગટ ભજન કરને લગે. મંજુ કેશાનંદ સ્વામી કહે છે કે પ્રગટ ભજન માંડ્યા કરવા. પ્રગટ ભજન કરને લગે કાહુ સે નાહી લજાય. કોઈની શરમ નહીં ને લાજ નહીં. પ્રગટ પુરુષોત્તમને માંડ્યા ભજવા ડંકો વગાડી નિર્ભીક બનીને. હવે બીજાને તો ભગવાન છે એવી ખબર ન હોય. પ્રગટનું ભજન જ્યારે શરૂ કર્યું ત્યારે ડખ્ખા શરૂ થયા કે તમે એક સાધુને ભગવાન કહો છો, એક માણસને તમે પરબ્રહ્મ કહીને એની આરતી કરો છો, એનું ધ્યાન કરો છો, નરકમાં જાઓ આમ થાય તેમ થાય, ડખો બહુ પીડ્યો. એ વાત સહન થાય એવી નહોતી. સો સુન કે મતવાદી સબે આયે શ્રી હરિ કે પાસ. વિધવિધ સંપ્રદાયના વિધવિધ માણસો પરોક્ષ ભજનારાઓ પ્રગટને ભજનારાઓને જોઈને આવ્યા વાદ વિવાદ કરવા ડખો કરવા. વાદ વિવાદ કરી સ્વામી કુ જીતને કી મન આશ. ભગવાન શ્રી હરિને હરાવી દેવા છે એનું ભગવાન પણ ખંખેર નાખવું છે. કઈક બાયું ચડાવીને આવ્યા બાજવા. ગજબની વાત છે.
પ્રશ્ન ઉત્તર કરી કહો સ્વામી કુ નહીં જીતે સબ. પ્રશ્ન ઉત્તર કરી કહો સ્વામી કુ નહીં જીતે જબે.
સ્વામી કુ નહીં જીતે જબે.
સ્વામી કુ નહીં જીતે જબે.
અરે હરિ કો પરાક્રમ જો પાઉં પરે મતવાદી તબે.
હરિ કો પરાક્રમ જો પાઉં પરે મતવાદી તબે.
અરે પાઉં પરે મતવાદી તબે.
ભગવાનની સાથે પ્રશ્ન ઉત્તર કરવા, શાસ્ત્રાર્થ કરવા, વિવાદ કરવા બહુ ભેગા થઈને આવ્યા બધા. હારા હારા કોઈ ભગવાનને જીત્યું નહીં. ફટાફટ ચટાચટ બધાને જીતી લીધા. પછી ઠાક્યા, પછી પગમાં પડ્યા, ભગવાનને આશ્રિત થયા. અમુક અમુક ગાંઠાની અને જમપુરી બતાવી, અમુક અમુકને ધામ દેખાડ્યું. એટલે જાય ક્યાં, સ્વીકારવું જ રહ્યું. સત્યને નકારી શકાતું જ નથી. આજ નહીં તો કાલ છેવટે હો વર્ષે માનવું તો પડે જ. કેમ જે સાચું નક્કર હોય એને કેવી રીતે ખોટું કરવું. પુની કહે, હે મહારાજ, તું પરમેશ્વર સાક્ષાત આપ પરમેશ્વર છો. તાતે અમરે ઈષ્ટ કુ દેખાવો વિખ્યાત. માટે અમારા ઈષ્ટ દેવના અમને દર્શન કરાવો. એવું બોલ્યા.
તબ હરિ કહે તું બેઠો ધ્યાના.
તબ હરિ કહે તું બેઠો
ધ્યાનમાં બેહો.
તું મરે ઈષ્ટ દેખાઉં સુજાના.
તું મરે
તમારા ઈષ્ટ દેવના દર્શન કરાવું.
જન સબ બેઠે ધ્યાન મેં જબ હું.
જન સબ બેઠે
ક્ષણ ભાઈ સમાધિ સબ હું.
ક્ષણ ભાઈ સમાધિ સબ હું.
તબ હરિ કહે તું બેઠો ધ્યાન.
તબ હરિ કહે તું બેઠો
ધ્યાન. તું રે ઈષ્ટ દેખાવું સુજાના.
તું રે ઈષ્ટ દેખાવું.
બધાને ધ્યાનમાં બેહાડ્યા અને જેના જે ઈષ્ટદેવ હતા એ દેખાડ્યા. બોલો, ભગવાનના દર્શન માત્ર કરીને નાડી પ્રાણ ખેંચાઈ ગયા છે. ગયા વિવિધ લોકમાં અને ત્યાં ત્યાં સ્વામિનારાયણ ભગવાને પોતે એના એના ઈષ્ટદેવના રૂપ ધારણ કરીને દર્શન દીધા. એમ લખે છે. એમાં જે વલ્લભાચાર્ય વાળા હતા વૈષ્ણવો, અને મધ્વાચાર્ય વાળા જે હતા, અને નિંબાર્ક આચાર્ય પંથના જે હતા, એમને બધાએ ગોપીના ગણે વિટાણા એવા વૃંદાવનને વિશે રહ્યા. જે બાળલીલાએ કરીને મનોહર મૂર્તિ શ્રી કૃષ્ણ ભગવાન તે રૂપે સ્વામિનારાયણે દર્શન દીધા. ઓલ્યા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. સમાધિમાંથી જાગીને પગમાં જ પડ્યા. અને રામાનુજ સંપ્રદાય હતા, એમને તો નંદ સુનંદ ને વિશ્વક્સેન ને ગરુડ આદિ પાર્ષદે સહિત લક્ષ્મી નારાયણ રૂપે દર્શન દીધા મહારાજે. અને જે રામાનંદી હતા ને, એમને સીતા લક્ષ્મણ હનુમાને યુક્ત દિવ્ય સિંહાસનમાં શ્રી રામચંદ્ર સ્વરૂપે દર્શન દીધા. શંકરાચાર્ય વાળાને બ્રહ્મજ્યોતિ રૂપે દેખાણા. ને શૈવી હતા એને પાર્વતીજી ને પ્રમથ ગણે યુક્ત મહાશિવજી રૂપે મહારાજે દર્શન દીધા. સૂર્યના ઉપાસક ને સૂર્યમંડળ ને વિશે રહ્યા જે હિરણ્ય ગર્ભ પુરુષ, એ રૂપે મહારાજે દર્શન દીધા હૃદયમાં. અને જે દેવીના ઉપાસક હતા ને એને દેવી રૂપે, જૈનના ઉપાસકોને તીર્થંકર રૂપે, અને યવન હતા એને પૈગંબર રૂપે મહારાજ સમાધિમાં દેખાણા. અને તે લોકોએ એમ કીધું કે સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે, અમારા ઈષ્ટ દેવ છે, એની પ્રેરણાથી જ અમે ધરતી ઉપર આવીએ છીએ અને તમને બધાને સુખિયા કરીએ છીએ, એ તો અમારા સર્વના કારણ છે, સર્વોપરી છે. તૈરી એના આશ્રિતો જાગી જાગીને મહારાજના પગમાં પડ્યા, માંડ્યા પ્રગટનું ભજન કરવા. યહી આદિ કમતવાદી જે હા, નિજ નિજ ઈષ્ટ દેખાય તે હા, ઇનકે ઈષ્ટ રૂપ હોહી સ્વામી. એના ઈષ્ટ દેવ રૂપે હોહી સ્વામી મહારાજ બન્યા. આપ દેખાય હરિ બહુ નામી, આપ આપ કે ઈષ્ટ સ્વરૂપા, સહજાનંદ કુ દેખે અનુપા. તબ મતવાદી મન મે બિચારી, સબકે કારણ હરિ કુ ધારી. વિચારે ચડ્યા અને સર્વને કારણ સર્વા અવતારી શ્રી હરિને માની લીધા. અને પછી શું કર્યું? આપ આપ કે મત કો ત્યાગી, મેલા પડ્યા પોતાના ગુરુ ના આચાર્ય નું મતો બધું. આપ આપ કે મત કુ ત્યાગી, હરિ કે શરણ ભય બડ ભાગી. પ્રગટને શરણે આવ્યા, પરોક્ષને ભજી ભજી પાર પાયમાં નહીં, પછી પ્રગટને ભજવા આવી ગયા. અને પ્રગટને ભજીને ગીધ ગુણ કાન કપી વૃંદ કોટી પાર પામી ગયા. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વુરાન પુરાણ બધા એમ જ કહે છે. એટલે સર્વા અવતારી પ્રગટ પુરુષોત્તમને શરણે આવ્યા છે, માટે બડભાગી લખ્યા. હરિ કે શરણ ભય બડભાગી, અનંત મનુષ્ય કુ ધ્યાન કરાવે, સોહરી કુ નિરખી સુખ પાવે. મહારાજ અનેકને ધ્યાનમાં બેહાડે, સમાધિમ ચડાવે અને એના ઈષ્ટદેવ રૂપે દર્શન દે. અને એવડા એ પોતે કહે કે હવે તું છે ને આ પ્રગટ મળ્યા છે એમાં વળગ, સીધું કલ્યાણ થાય. હવે ક્યાં જવું? એના જ ઈષ્ટદેવ એમ કહે, આમ શ્રીજી મહારાજે ઐશ્વર્ય બતાવ્યું, આવું તો કોઈ અવતારે બતાવ્યું નથી, આ તમને ખાનગીમ કીધું. આટલી સમાધિ ને આટલા પરચા ને પ્રતાપ ક્યાંય પુરાણોમાં છે નહીં, સ્વામિનારાયણ ભગવાનને આંગણે છે આ બધું. હવે આ બધા મતવાદીઓ તો જાગી જાગીને સજાનંદ સ્વામી કી જય, તમે જ પ્રગટ પુરુષોત્તમ ભગવાન છો. એટલે રામાનંદ સ્વામીના જે બધા હતા ને એમને ભારે ઉપાધિ થઈ. એ બારીનો ડખો તો સમ્યો પણ માલકર જામ્યો કે ગુરુની ગાદીએ તો સડી બેઠા પણ ભગવાન થઈ પડ્યા. રઘુનાથ દાસે ઉપાધિ કરી, બીજા ત્રીજાએ ઉપાધિ કરી અને કેટલાક ડાયા માણા ભેગા થઈને આવ્યા અને મહારાજને હાથ જોડીને કહે છે કે આ બધાને તમે સમાધિ કરાવી, એ લોકો તો સમાધિમાંથી જાગીને આવી મોટી વાતું કરે છે કે તમે જ ભગવાન છો અને એ સર્વનું કારણ પુરુષોત્તમ નારાયણ. તો અમારે શું સમજવું? અમે તો રામાનંદ સ્વામીને ભગવાન માનીએ છીએ, હવે આમાં અમારે શું સમજવું? માટે અમારા ઉપર કૃપા કરો. ત્યારે મહારાજ કે તમે ધ્યાનમાં બેહો ને, સમજાઈ જાહે બધું, બેહો બધું જણાય જાહે જેમ છે એમ. પછી બધા ધ્યાનમાં બેઠા ત્યારે તે સર્વને સમાધિ દ્રષ્ટિ માત્રે કરીને મહારાજે કરાવી અને અક્ષરધામને વિશે મોકલ્યા. ત્યાં અનંત મુક્તોએ સહિત પોતાની દિવ્ય મૂર્તિનું સાક્ષાત દર્શન ભગવાને કરાવ્યું. રામાનંદ સ્વામી હાથ જોડીને સેવામાં ઉભેલા તથા સર્વે અવતાર તે પોતાની સેવામાં દેખાડતા હવા, પછી પોતાની મૂર્તિમાં સર્વે અવતારોને લીન કરી દેખાડતા હવા, તેમાં કેટલાક મનુષ્યને મહારાજનો અડગ નીચે થયો. પછી તે ભક્તને મહારાજ સમાધિમાંથી જગાડતા હતા, ઉઠો કેમનું થયું? ત્યારે બોલ્યા, ઓય હરિભગત બોલ્યા, હે મહારાજ, તમે તો સર્વોપરી પુરુષોત્તમ ભગવાન છો, માટે તમારા પ્રગટ પુરુષોત્તમપણાના નિશ્ચયમાં સંશય ન થાય એવી કૃપા કરો, દયાળુ એવી કૃપા કરો. ત્યારે મહારાજ કહે, તો બરાબર હરખું સાંભળો, આ પુરુષોત્તમ ભગવાન તો ક્યારેય આ બ્રહ્માંડ વિશે આવ્યા નથી ને આવશે પણ નહીં, માટે આ તો સર્વોપરી મૂર્તિ છે, તે આજે નિશ્ચય તે ફરવા દેશો નહીં. એમ કહીને પછી મહારાજ તેમના ઉત્સાહને અર્થે તેમની બુદ્ધિની દ્રઢતાને અર્થે પોતાનું જે નાના પ્રકારનું ઐશ્વર્ય તે એમને સમાધિય કરીને દેખાડતા હોવા. બધું બેઠું તમને વાંચી સંભળાયું. આવો ભગવાન સ્વામિનારાયણનો સમાધિ બાબતનો જબરજસ્ત પ્રતાપ છે. એસો પરાક્રમ શ્રી હરિ પ્રગટ દેખાયો આપ, અરે એસો પરાક્રમ શ્રી હરિ પ્રગટ દેખાયો આપ. જીજી સો દેખી સબ મનુષ્ય કે, સો દેખી સબ મનુષ્ય કે મીટે ત્રિવિધતા. આદિ વ્યાધિ ને ઉપાધિ ગયા, ઉભી પૂછડીએ માણસ સુખિયા થઈ ગયા. હવે મહારાજના ઐશ્વર્ય પ્રતાપ ની વાત સ્વામી એના પોતાના ઢંગ થી શરૂ કરે છે. આટલું તો એમણે બેગ્રામ બાંધ્યું. અબ કહું દિવ્યાચરિત શ્રી સહજાનંદ સ્વામી કે હો,
અબ કહું દિવ્યાચરિત શ્રી સહજાનંદ સ્વામી કે,
શ્રી સહજાનંદ સ્વામી કે,
શ્રી સહજાનંદ સ્વામી કે.
સો સુન કે હોહી પ્રીત પ્રગટ શ્રી કૃષ્ણ દિનેશ મે, વગર ધ્યાને ધ્યાન થાય, પલોઠી નહીં વાળવી પડે, હાલતા ચાલતા મહારાજ સાંભળશે. ભૂલાહે નહીં, ભૂલવા હોય તોય એક વાર સાંભળો કે સ્વામિનારાયણ કેવા હતા ને કોણ હતા.
એ જી એક સ્થાનક મે રહી નિજ જન કો સુખ કાલ, કોષ હજારું જાય કે દેત ભય આનંદ.
એક જગ્યાએ મહારાજ હોય અને હજારો ગાવ ઉપર દર્શન દે, ત્યાં પરચો દે, એને આનંદ કરી દે, વિઘ્ન માંથી છોડાવે, એવી તો કેટલી વાતો છે.
કોઉ કુ અંત સમય પ્રભુ જાય હજારો કોષ, લઈ જાત નિજ ધામ મે નાહી દેખત તેહી દોષ.
હજારો ગાવ ઉપર પોતાનો ભક્ત શરીર છોડે, ત્યાં પ્રગટ થયા હોય મુક્ત મંડળ સાથે, એને પોતાના ધામમાં લઈ જાય, પણ છેલ્લું પાદ જે કીધું ને, નાહી દેખત તેહી દોષ, એના દોષ ન જોવે, બધું માફ. રામાનંદ સ્વામીને એ જ મહારાજે કીધું કે ઉદ્ધવ સંપ્રદાયનો જે આશ્રિત હોય ને, એને અંતકાળે માખણમાંથી મોવાળો ખેંચી લે ને એમ તમારે ધામમાં લઈ જવા, અને એના જે કાંઈ અપરાધો હોય, પાપ હોય, ખોટ ખામી હોય, એ મને દઈ દેવી, એ હું સહજાનંદ ભોગવી લઈશ. પણ એનું તમારે કલ્યાણ કરવું ને રૂમાડે રૂમાડે કરોડવીસીની વેદના થવાની હોય, એમાં જરાય દુઃખ ન પડવું પડે, અને તમારો આશ્રિત સુખે સ્વધામ પામે, મરતી વેળાએ આનંદથી દેહ છોડે, અને એના જે કાંઈ દુઃખ ભોગવવાના હોય એ મને દઈ દેવા. આવું માગનારો ઇતિહાસમાં કોઈ નથી, એ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. આટલી આટલી એમણે દયા કરી છે આપણા ઉપર, તોય આપણે એનો મહિમા સમજીને ભજવા જોઈએ એવા ઉમંગ સાથે રાત દિવસ ભજતા નથી. ગેંગે ફેંગે કરીએ છીએ, થુલિયા મારીએ છીએ, આડોઓળું ધ્યાન લઈ જઈએ છીએ, ભગવાન ભૂલી જઈએ છીએ, અને નહીં જેવા તુચ્છ વિષયો અને આ લોકની માન મોટપને અહમ મમતાના ખાંધામાં પડીએ છીએ. જાણે કે ભગવાનનો મહિમા જ સાંભળ્યો સમજ્યા ન હોઈએ, ખોટું કહેવાય. સાવધાન, અખંડ આપણા હૈયામાં તો હવે મહારાજ 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 જ થવું જોઈએ. કેવા કેવા મહારાજે પરચા આપ્યા, पुनि जी मत कोई को थाल स्वामी होश हजारों जाय के
पुनि जी मत कोई
को थाल जमे हजारों गा ऊपर जाए
वस्त्र अनमुद पाय के
लखी प्रेमी को कृपाल रे
कोई प्रेमी होय तो अन वस्त्र आपे
मुद पाय के
और कोई को प्रतिमा में रही लखी प्रेम पय प्रभु पीत ही
और कोई को प्रतिमा में रही लखी प्रेमी पय प्रभु पीत ही
उन्हीं को शान देता है हरि दिव्य स्वरूपे नित ही
को दर्शन देते है हरि दिव्य स्वरूपे नित ही
निजी मत कोई को थाल स्वामी होश हजारों
પરચાની વાતો મારે લખવી છે હજારો ગાઉ ઉપર જઈને થાળ જમે ગ્વાલિયરમાં ગોવિંદભાઈ કરીને નાપીત હતા જન્માષ્ટમીને દિવસે ભગવાનની મૂર્તિ આગળ થાળ ધર્યો અને ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થઈને પ્રેમથી એનો થાળ જમ્યા હતા ઉત્તર હિન્દુસ્તાનના પરચામાં આ વાત કરી છે વડોદરામાં એક શ્યામભાઈ હતા અતિ ગરીબ ભગત હતા ભગવાન સ્વામિનારાયણ ઉપર એને બહુ પ્રેમ પણ કોઈ આશરો ખાવા પીવા દે એવું કોઈ નહીં બહુ ગરીબ પછી ધ્યાનમાં બેહે ભગવાન સ્વામિનારાયણ પાસે સમાધિ કરીને ગયા તે મહારાજ એને ઘરે 3 દિન અન્ન મૂકી ગયા સમાધિમાંથી જાગ્યા 3 દિવસનું વાંધો ન આવે એવું થઈ ગયું પછી સમાધિમાં ગયા તો મહારાજ 20 દિવસનું એને ઘરે બધું મૂકી ગયા શાક બકાલું મસાલા અન્ન બધું અને પછી તો મહારાજે શિયાજી રાવને દર્શન દઈને કીધું કે અમારા એક ભક્ત બેન છે શ્યામભાઈ એનું નામ છે આ એનું એડ્રેસ છે અમે તમને ભલામણ કરીએ છીએ એનું એ બધું જ પૂરું પાડજો એટલે હા બોલો લખી પ્રેમી કૌ કો કૃપાલ દેવત વસ્ત્ર અન્ન મુદ પાય કે કોઈકને પ્રેમી જાણીને પરમાત્મા અન્ન વસ્ત્ર વગેરે એને અપાવે છે તમે તમારું ભજન કરો લાડવાનો વરસાદ ભગવાનનું ભજન કરે એને અન્ન વસ્ત્ર અને આબરૂ કોઈ દી ખૂટે જ નહીં ભજન નથી કરવું ને એને બધી ઉપાધિ છે અરું કોઈ કો પ્રતિમા મેં રહી લખી પ્રેમી પય પ્રભુ પીત હી કોઈને પ્રેમી જાણીને પ્રતિમામાંથી પ્રગટ થઈને એમનું દૂધ પીધું આપણે જાણીએ છીએ ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ વખતે દક્ષિણ ભારતના જંગલમાં ફરતા હતા એ વખતે ગઢપુરના એ ભલે બાપુએ મોટી બાને ડારો કર્યો કે હું લાલજી લઈને આમથી આમ ફર્યા ફરી કરશો ત્યારે લાલજી દૂધ પી ગયા હતા તેથી મહારાજ દક્ષિણ ભારતના જંગલમાં ફરતા હતા લ્યો હજારો ગાઉ ઉપર પ્રતિમામાં રહીને દૂધ પી ગયા અને એ ભલે બાપુને પરચો આપ્યો ત્યારે ખબર પડી કે મારી દીકરી તો કોઈ દેવી છે સામાન્ય નથી પછી બાપુ નિમ્યા અને એવું બોલ્યા કે મને ન સમજાણું લ્યો મારી દીકરીને સમજાણું મને ન સમજાણું આવું આપણે મોટા હોય તે હું સમજાઈ જાય ભગવાન જેને સમજાવે એને સમજાય પુની કૌ કો દર્શન દેત હે હરિ દિવ્ય સ્વરૂપે નિત હિ અને કોઈકને તો મહારાજ નિત્ય દિવ્ય સ્વરૂપે દર્શન દે છે નિત્ય વડોદરાના નાથ ભક્તની પૂજામાં મહારાજ નિત્ય આવતા હતા મોટીબાની પૂજામાં લાડુબાની પૂજામાં પ્રભુ નિત્ય દિવ્ય દર્શન દેતા પૂજા હાથો આઠ લેતા દિવ્ય અલૌકિક આ સત્સંગ છે આજે એમ છે આજે કેટલાયની પૂજામાં સાક્ષાત પ્રભુ આવે છે પૂજા સ્વીકારે છે નિત્ય દર્શન દે છે આપણે જો હારી ભક્તિ કરીએ ને ભગવાનને રાજી કરીએ તો આપણને મહારાજ રોજ દર્શન દે રામાનંદ સ્વામીની પૂજામાં રોજ પ્રભુ આવતા ને સાક્ષાત અને જ્યારે સંકલ્પ કરે ત્યારે સામે આવીને ઊભા રહે જે પૂછો એનો જવાબ દે એના થવું જોઈએ બસ આપણે બધાયના મટી જવું જોઈએ એની શરત છે તમે માત્ર મારા થાવ તો હું તમારો થાવ
પણ આપણે એક ભગવાનનો જ આધાર હોય એવું નથી. થોડોક રૂપિયાનો આધાર, થોડોક અડખે પડખે વાળાનો, થોડોક સત્તાનો, થોડોક હગાવાલા કે મોટા માણસની ઓળખાણ હોય એનો, બુદ્ધિબળ, અપબળ, તપબળ, જપબળ, કાંઈક બળ લઈને બેઠા છીએ. એકલું મહારાજનું બળ હોય ને તો મહારાજ હારો હાય રે આશરો, અને એની આગીને અમે રહેવું. આશરા વાળો આગીને લોપે નહીં, અને આગીને લોપી લોપ કરે ને તો આશરો કહેવાય નહીં. ભગવાન સ્વામિનારાયણ જેવા કોઈ દયાળુ ને મોટા પ્રભુ થયા નથી આ ધરતી ઉપર. મુમુક્ષુ હોય અથવા મુમુક્ષુ ન હોય એવા જનોને ભગવાન પોતાના અલૌકિક ઐશ્વર્ય દેખાડતા, એવા આપણા સહજાનંદ મહારાજ. અરે મહારાજને જોઈને અતિશય લોકો વિસ્મય પામતા હતા, હજારો મનુષ્યો. અને પછી પોતપોતાના ગુરુનો ત્યાગ કરીને પ્રગટ પ્રમાણ શ્રીજી મહારાજનું ભજન કરતા અને મહારાજની વાહે ગાંડા થતા, આવું તો બહુ બન્યું છે. એસે પરચા મહાપ્રભુ દેખાય જેહી જેહી, આવા આવા પરચા મહારાજે જે જે દેખાડ્યા સંક્ષેપે કરી કહત હું, સુનિયો સુમતી તેહી. એ બધા પરચાઓને હું મંજુકેશાનંદ સ્વામી સંક્ષેપે કરીને કહું છું. હવે સ્વામીને જે કહેવું છે ને હવે શરૂ થયું. કુમદ કુજ્યું રવિ પ્રિય નહીં, પંકજ કું અભિરામ, ત્યું દુરીજન કો દુખ કર, હરિજન કો સુખ ધામ. મારે જે પ્રગટ ભગવાન શ્રી હરિના પરચા કેવા છે તે કેવા છે તો એક દાખલો આપ્યો. કુમુદ કુ જ્યું રવિ પ્રિય નહીં, પોયણાને સૂર્ય પ્રિય નહીં. સૂર્ય ઉગે એટલે પોયણા છે ને કરમાઈ જાય. અને પંકજ કુ અભિરામ, કમળને રવિ બહુ સુખરૂપ. એમ હું જે પ્રગટ ભગવાનના ઐશ્વર્ય પ્રતાપ કહેવાનો છું તે દુરીજન કો દુખ કર, દુરીજનોને દુઃખદાયી છે, ઓર હરિજન કો સુખ ધામ. આઈ બાત દિમાગ મેં? સમજી ગયા હો તમે? કુમદ કો જ્યું રવિ પ્રિય નહીં, પંકજ કો અભિરામ, દુરીજન કો ય પરજા દુખ કર હૈ, ઓર હરિજન કો સુખ ધામ. ભક્ત ચિંતામણીમાં નિષ્કળાન સ્વામીએ અંત્ય પરચા લખવાના શરૂ કર્યા ત્યારે પહેલો જ પરચો પર્વતભાઈનો લખ્યો, અને મંજુકેશાનંદ સ્વામીએ ઐશ્વર્ય પ્રકાશ ગ્રંથમાં પરચા લખવાનો આરંભ કર્યો, ઐશ્વર્યનો પ્રકાશ કરવાનો આરંભ કર્યો ત્યારે પણ પહેલો જ પરચો પર્વતભાઈનો લખ્યો એણે તે. હવે પર્વતભાઈની વાત આવે છે, ખરેખર સાવધાન થઈને સાંભળજો, તમારા માયલાની વાત આવે છે, સાંભળો. ત્યારે પર્વતભાઈનો સત્સંગ અને એમની સ્થિતિની વાત કરવી છે. માણાવદરમાં કડવા પાટીદાર પનારા કેશવભાઈ અને ગંગાબાઈને ત્યાં સંવત 1810માં એક અક્ષર મુક્તનો જન્મ થયો, એ જ આપણા પર્વતભાઈ કહેવાય અગતરાય વાળા. પણ એનો જન્મ માણાવદરમાં થયો છે, મૂળ એ માણાવદરના કડવા પાટીદાર. એમના લગ્ન પણ ગામમાં જ થયેલા, માણાવદરમાં. ભીમજીભાઈ પણ ભરીભગત માણાવદરના, એના લગ્ન એ ગામમાં જ થયેલા, પર્વતભાઈની બેન મધુબેન સાથે. અને પર્વતભાઈના લગ્ન થયા છે રાધાબાઈ સાથે, એટલે કે પર્વતભાઈના ધર્મપત્નીનું નામ છે રાધાબાઈ. તમે ન જાણતા હો તો કાંઈ નહીં, પણ પર્વતભાઈને 5 દીકરા હતા, સત્ય હકીકત. પહેલાનું નામ મૂળજી, બીજાનું નામ માવજી, ત્રીજાનું નામ મેઘજી, ચોથાનું નામ કાનજી, અને છેલ્લી મોટી ઉંમરે અર્જણ થયો હતો. પર્વતભાઈની ઘણી મોટી ઉંમરે નાનો દીકરો અર્જણ. આ 5 પુત્ર હતા, અને એવો અગતરાય, કાલવાણી અને માણાવદર આ 3 ગામમાં જમીન અધવારે રાખતા. એમના અંગત મિત્ર પટેલ ભીમજીભાઈ મારડિયા હતા, પનારા કુટુંબ અને મારડિયા કુટુંબ બંને કડવા પાટીદાર, અને મૂળ બંને માણાવદરના અને રામાનંદ સ્વામીના સત્સંગી. રામાનંદ સ્વામી વિક્રમ સંવત 1845માં, એટલે બહુ વહેલા માણાવદરમાં, અને જન્માષ્ટમીનો સમયો કરેલો. અને રામાનંદ સ્વામીને આ બધા પ્રગટ ભગવાન માનતા. જન્માષ્ટમીના સમયમાં રાત્રે પર્વતભાઈ અને ભીમભાઈ અને બધા ભેગા થઈ રામાનંદ સ્વામીને વસ્ત્ર અલંકાર ઘરાણા ને બધું પહેરાયું અને હિંડોળામાં હિંચકાવ્યા. મૈયારામ ભટ્ટ ને બધા હતા. અને એ વખતે બહુ ઝાઝો પ્રસાદ કરેલો, હા મને જેટલું યાદ છે એટલું કહું. પરંતુ ઓલો કમાલ ખાવ નાનો બાદશાહ હતો, અને એનો એક ગોર દુર્ગાશંકરને આવેલો, એણે આ બધું જોયું. પછી જઈને હવારે રાજ દરબારમાં એણે બાદશાહની કાનભંભેરણી કરી કે ભાઈ, અમારા હિન્દુ શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે જે ભગવાન ન હોય એને આવી રીતે અલંકાર પહેરાવીને હિંડોળે હુંસકાવે જેના રાજ્યમાં એનું રાજનું ધનોત્પન્ન થાય કે છે. એટલે મુસલમાનનો મગજ ગયો. એટલે રામાનંદ સ્વામીના જેટલા શિષ્યો હતા એ બધા એને ગામ છોડીને ચાલ્યા જવાનો હુકમ કર્યો. અને રામાનંદ સ્વામી તરત જ ત્યાંથી નીકળી ગયા. રામાનંદ સ્વામી કચ્છભુજ બાજુ આવી ગયા અને બાકીના ને બધાને માણાવદરમાંથી કાઢ્યા. આવું બનેલું. પછી એ લોકો કાલવાણી રહેવા ગયા હતા. પહેલાં ઘણા વર્ષ પર્વતભાઈની બધા કાલવાણી રહ્યા, પછી અગતરાય રહેવા ગયા. અને જ્યારથી આ હરિભક્તોને અને સદગુરુ રામાનંદ સ્વામીને ત્યાંથી કાઢ્યા, ત્યારથી માણાવદરની સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ. ત્યાં કાળ પડવા માંડ્યો, માણસ બધા દુઃખી થઈ ગયા. અને પછી બાદશાહને કોઈકે કીધું કે જો સુખી થવું હોય ને વરસાદ તમારા રાજ્યમાં લાવવો હોય તો રામાનંદ સ્વામીની માફી માગો અને એમના શિષ્યોને તમે જે કાઢી મૂક્યા છે એમની માફી માગો અને પાછા તમારા ગામમાં વસાવો તો તમે સુખી થાઓ. પછી આને બધાને પાછા તેડાવ્યા, માફી માગી, અને ત્યાર પછી માણાવદરમાં વરસાદ થયો અને હવ સુખી થયા. પણ માણાવદરમાંથી પર્વતભાઈને ભીમભાઈને એને બધાને ત્યાંથી કાઢ્યા. એટલે એ કાલવાણીમાંય રહેલા, પછી ત્યાંથી અગતરાય જઈને રહેલા. એટલે એ બધાના નામ બધી જગ્યાએ આવશે. પણ પછી પર્વતભાઈને એ ત્યાં અગતરાય રહેલા. અને પછી તો પર્વતભાઈનો એનો પરિવાર અત્યારે માણાવદરમાં છે અને ભીમભાઈનો એનો પરિવાર અગતરાયમાં છે. એ હવારે પહેલાં સ્વામીએ વાત કરી હતી. પણ વાલા ભક્તો, આ ભીમભાઈ અને પર્વતભાઈ હાળો બંને બી થાય. અને પર્વતભાઈની વાત સ્વામી મંજુ કેશાનંદજી લખે છે, કેમ જે સ્વામી પણ માણાવદરના છે અને ત્યાંની બધી વાત જાણે છે. મૂળ એમનું ગામ હજી ભીમભાઈના હગાભાઈ. સાંભળો, અબ કહું સોરઠ દેશ કી બાત,
અબ કહું સોરઠ દેશ કી બાત,
સુનને યોગ્ય અતિ વિખ્યાત,
સુનને યોગ્ય અતિ વિખ્યાત,
સોરઠ દેશ મધ્ય કારણરૂપ, એવું લખ્યું છે નિષ્કવાન સ્વામીએ. એ જ લખ્યું અને મંજુ કેશાનંદ સ્વામીએ શબ્દ વાપર્યો કારણરૂપ, યાને કે મુખ્ય શોભારૂપ. આખી જ્ઞાતિના શોભારૂપ ભગવાનના દઢ ભક્તો છે. પર્વતભાઈની થોડીક વિસ્તારથી વાત લેવી છે. સંવત 1856 શ્રાવણ વદી 8મને દિવસે લોજમાં ભગવાન સ્વામિનારાયણ વરણી વેશે આવેલા હતા એમના પર્વતભાઈને પ્રથમ વાર દર્શન થયા 8મને દિવસે, અને મહારાજની મૂર્તિને જોતા આ મહારાજના મુક્તનું મન એવું તો મૂર્તિમાં પ્રવાણું કે મૂર્તિ આબે હૂબ ઉતરી ગઈ. બસ પહેલી જ વાર દર્શન કર્યા ત્યારથી પર્વતભાઈને મહારાજની મૂર્તિ દેખાવા માંડી, અખંડ દેખાય. આ એવું સૂચવે છે કે એ તો પૂર્વના ભક્ત છે. પર્વતભાઈ જે જે કામ કરે એમાંય મહારાજ અખંડ દેખાય, ઘડી કંઈ ભૂલાય નહીં. પછી પર્વતભાઈએ વિચાર કર્યો કે આ મૂર્તિ મને અખંડ દેખાય છે, માટે આ પુરુષ, આ તપસ્વી ભગવાન છે. પર્વતભાઈના મનમાં તો નિશ્ચય થઈ ગયો કે નીલકંઠ વર્ણી સર્વનું કારણ પરમાત્મા છે. પણ કહેવું કોને? રામાનંદ સ્વામીને વિશે ભગવદ્ બુદ્ધિથી જોડાયેલો સમાજ છે એમાં બોલાય એવી વાત નહીં. તેમ છતાંય પર્વતભાઈએ એક દિવસ એમની માતા ગાંગુબાઈને એકાંતમાં બોલાવ્યા. એની બા પણ રામાનંદ સ્વામીના ચુસ્ત ભગત હતા. પર્વતભાઈએ કહ્યું કે બા, એક વાત કરવી છે. કે બોલો ને બેટા. બા, મને આમ કેમ થાય છે કે શું લોજમાં જે વર્ણી આવ્યા છે ને એના મેં દર્શન કર્યા પછી બા એ તપસ્વી મને અખંડ સાંભળે છે, અને મારો આત્મા એમ કહે છે કે મા એ તપસ્વી તપસ્વી નથી, એ પુરુષોત્તમ પરમાત્મા છે. બેટા પર્વત, આ શું બોલ્યો તું? રામાનંદ સ્વામીથી તું એમને મોટા માને છે? રામાનંદ સ્વામીથી મોટા કોઈને કહેવાય નહીં બેટા, તને ખબર નથી? મુક્તાનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામી સાધુતાનું મૂર્તિ મન સ્વરૂપ, અરે આખા બ્રહ્માંડના જીવોને પોતામાં તાણી લે એવા સમર્થ મુક્તાનંદ સ્વામી છે. તો પણ તે રામાનંદ સ્વામીનું ભજન કરે છે ત્યારે તપસ્વીને ભગવાન શી રીતે કહેવાય? ગાંગુમાએ આવી વાત કરી પર્વતભાઈને. પર્વતભાઈ એક શબ્દ ન બોલ્યા. પછી રાત પડી. ડોશીમાં રાત્રે ઘરમાં સૂતા છે અને અચાનક અંજવાળું થયું, માડીની આંખો અંજાઈ જાય એવું. અંજવાળાની મધ્યે તપસ્વી દેખાણા, અતિ સુંદર કોમળી કિશોર કાયા, માથે ભૂરી જટા છે, મંદ મંદ હસતા નીલકંઠ વર્ણી બોલ્યા, માજી. એટલે માને તે એમ થયું, ઓહો હો, માજી તમે તમારા દીકરાને ઓળખતા નથી? પર્વતભાઈ એ અમારો અનાદિ અક્ષર મુક્ત છે માં, અને અમારા સંપ્રદાયમાં એ મુખ્ય ભક્ત કહેવાશે, ને અમો પણ એમને માટે જ અક્ષરધામમાંથી આવ્યા છીએ. આટલું કહીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. પણ ડોશી માને ખબર પડી ગઈ કે સાંજે પર્વતભાઈની વાત હું માની નહીં, એટલે આ વર્ણીએ સાક્ષાત દર્શન દઈને મને એનો નિશ્ચય કરાવ્યો. હવે મને ખબર પડી ગઈ કે લોજમાં આવ્યા એ તપસ્વી પુરુષોત્તમ ભગવાન છે. પાકો નીચે થયો. માળીએ મધ્યરાત્રિએ પર્વતભાઈને બોલાવ્યા. પર્વતભાઈ કે બા, અટાણે શું કામ છે? કે બેટા, એક વાત કેવી છે. શું? કે મને લોજમાં જે તપસ્વી આવ્યા છે એણે અહીંયા તેજના ચકરડામાં દર્શન દીધું, અને મને જે સમજાવવાનું હતું ને એ સમજાવી દીધું. કે શું સમજાણું? કે મેં તો રામાનંદ સ્વામીને એમની સેવામાં દીઠા. માં, હું કહેતો તો એ સાચું કે નહીં? પણ બેટા, આ વાત બોલાય નહીં. તારીને મારા પૂરતી માં દીકરો સમજી રાખીએ, કોઈને કહેવી નહીં. આવું બન્યું. પછી જ્યારે રામાનંદ સ્વામી ભુજથી આવ્યા ત્યારે એક દિવસ પર્વતભાઈ એમના દર્શને ગયા છે. વાતની વાત હાલતી હતી, સત્સંગ ચાલતો હતો. એમાં પર્વતભાઈએ રામાનંદ સ્વામીને પૂછ્યું કે ગુરુદેવ, એક પ્રશ્ન પૂછું. બોલો ને પર્વતભાઈ. આ પીપલાણામાં આપને ભેળા થયા એ તપસ્વી એને કેવા સમજવા? કેમ પર્વતભાઈ? મને પ્રશ્ન થાય છે કેવા સમજવા? કારણ કારણ એ કે તમારા કરતાંય મારું મન વર્ણિમાં વધુ લાગે છે. રામાનંદ સ્વામી હસ્યા. એ વર્ણિમાં ચિત્ત ચોટાડ્યા વિના તે આવ્યા ત્યારથી તેમાં ચિત્ત મારું ચોટી ગયું છે. એમની બધી ક્રિયાઓ એવી છે, માટે તે જોગી કેવા છે એ મને કહો ગુરુદેવ. ત્યારે રામાનંદ સ્વામી હસતા હસતા બોલ્યા કે પર્વતભાઈ, આ મારી વાત તમે હૃદયમાં રાખવાના હો તો કહું. હૃદયમાં રાખીશ ગુરુદેવ. જો સાંભળો પર્વતભાઈ, જે શિષ્ય કુટિલ હોય, કપટી હોય, દંભી હોય, એને અમે આવી વાત કરતા નથી. તમારે પણ આ વાત એવા જે હોય ને એને કહેવી નહીં, અને જ્ઞાનના ચોર હોય ને એને કહેવી નહીં. પાત્ર વિના અંતરની વાત કહેવાય નહીં. ગુરુની વાતમાં સંશય રાખે નહીં તેવા શુદ્ધ શિષ્યને ગુરુઓ ગુપ્ત વાત પણ કહે છે. પણ જેને ગુરુની વાતમાં વિશ્વાસ નથી, સંદેહ છે, એને ગુરુઓ રહસ્યની વાત કોઈ દી કહેતા નથી. કેમ જે એ શિષ્યને મનાય નહીં અને ગુરુ પ્રત્યે આડાઅવળા સંકલ્પ કરે, એટલે એવાને ગુરુ ગુહ્યતમ જ્ઞાન નથી કહેતા. બીજા ત્રીજા જ્ઞાનને કઈને દાડા કાઢે, કહેવાની મૂળ વાત એ ન કહે. કેમ જે એ હજી પાત્ર થયો નથી. રામાનંદ સ્વામી કહે છે, પર્વતભાઈ કહું છું તમને, કે બોલો ગુરુદેવ. તો કે આ વર્ણી જે આવ્યા છે ને એની જે કાંઈ વાત છે ને એ બધી અલૌકિક છે. આમ શરૂ કર્યું. પર્વતભાઈ કહું કે બોલો ને, એ વર્ણી સર્વના કારણ છે. પર્વતભાઈ કે હવે બરોબર બેઠું, મનમાં બેઠું. પર્વતભાઈ એ વર્ણી સર્વના કારણ છે, અને એથી વધારે કહું તો કે હા, તો એનું કારણ કોઈ નથી એટલે એ સર્વોપરી છે. ચિદાકાશ જેને અક્ષર કહેવાય છે, તે ચિદાકાશ ઉત્પત્તિ અને નાશથી રહિત છે, એના પણ આ વર્ણી કારણ છે. હવે તો હજ થઈ ગઈ. ચિદાકાશના પણ કારણ છે, તે પુરુષોત્તમ આદિ નારાયણ છે અને સનાતન કૃષ્ણ વગેરે નામથી કહેવાય છે, અને જે અવતાર છે તે બધા એમના છે. એમનું ચિંતવન કરતા સર્વે મનોરથની સિદ્ધિ થાય છે. આ વાત સાંભળી ત્યારે પર્વતભાઈના બધા રૂમાળા બેઠા થઈ ગયા. પર્વતભાઈએ રામાનંદ સ્વામીની એટલે કે પોતાના ગુરુની વાતને નિસંશયપણે માની, અને પછી તો જગવૈ ભોગસે અધિક ઉદાસી, ક્યાંય ચિત રહ્યું નહીં. કૃષ્ણ કો જાનત અતિ સુખ રાશિ, કૃષ્ણ કો જાનત અતિ સુખ રાશિ. ભાઈને ક્યાંય મન ન રહ્યું. મહારાજનો મહિમા ગુરુ પાસેથી સાંભળ્યા પછી જગતમાંથી મન નીકળી ગયું. પરમાત્માના સ્વરૂપમાં જ મહાસુખ મનાણું છે, અને જ્યારથી શ્રી હરિ મળ્યા ત્યારથી નિત્ય મહારાજનું હૃદયમાં ધ્યાન થયા કરે છે. એક વખતે પર્વતભાઈએ તેમની માતા ગંગાબાને કહ્યું કે માં, એક વાત કહું છું કે હું હરું છું, ફરું છું, ઘર ધંધો કરું છું, અગર કામ માત્ર કરું એમાં મને મહારાજના અખંડ દર્શન થાય છે, માટે હવે મારું ચિત્ત ક્યાંય લાગતું નથી. અને અમથી બા મારી 46 વર્ષની ઉંમર થઈ છે, અને મારા ઘરના માણસની ઉંમર 40 વર્ષની થઈ છે, અને 5 તો દીકરા છે, અને હવે મને શુભાશુભ દરેક ક્રિયામાં અખંડ મહારાજ નજરે દેખાય છે, તો આજથી હવે ગૃહસ્થ આશ્રમ ત્યાગ કરવો છે. ગૃહસ્થ આશ્રમ થઈ શકે એવી મારી સ્થિતિ જ નથી. સાંખ્યયોગના ધર્મને અનુસરી મારે ઘરમાં રહેવું છે, પણ સાંખ્યયોગના ધર્મને અનુસરી. ગંગામાં બોલ્યા કે બેટા, તારી વાત તો સમજાય હવે, પરંતુ તારા ધર્મ પત્નીની મરજી હોય તો તારે આ રીતે જીવાય. એ વાત રાધાબાઈને જણાવવામાં આવી. એમણે જ્યારે એ વાત જાણી અતિશય પ્રસન્ન થયા. પર્વતભાઈના પત્ની રાજી થયા. પ્રસન્ન વદન વડે કરીને કહ્યું કે હવે મારે પણ જે ગૃહસ્થ આશ્રમનો હેતુ હતો તે ફળ પ્રાપ્ત થયું છે, તો હવે હું પણ શુદ્ધ ભાવે કામના સંકલ્પે રહિત સાંખ્ય મતને અનુસરી મહારાજનું ભજન કરીશ. હું સાંખ્ય મત અનુસરું છું. ત્યારથી એ બંને એ સાંખ્ય મતને પાળીને પ્રભુ ભજ્યા. આવા પર્વતભાઈની સ્થિતિ વર્ણવતા નિષ્કુળાન સ્વામી ભક્ત ચિંતામણીના 113માં પ્રકરણમાં આવું લખે છે.
પુણ્ય પવિત્ર પર્વત ભાઈ જેની અખંડ વૃત્તિ હરિ માઈ.
મોટપનું વર્ણન કરે છે. અખંડ ભગવાનના સ્વરૂપમાં એમની વૃત્તિ છે. સ્થિતિ પિંડ બ્રહ્માંડને પાર. નાવે જોઈએ જગત લગાર. પર્વતભાઈને જગત જરાય જોવામાં આવતું નથી એવું લખ્યું છે. સ્થિતિ પિંડ બ્રહ્માંડને પાર એટલે પર્વતભાઈ ક્યાં રહેતા હશે, કેમ રહેતા હશે, કેમ મહારાજ દેખતા હશે, કેમ સુખ ભોગવતા હશે એ તો એ જ જાણે. નાવે જોઈએ જગત લગાર, એને જગત દેખવામાં નહોતું આવતું. અક્ષર રૂપ મોટપ તે તણી, વૈશ્ય ભક્ત માહી શિરોમણી. એની મોટપ તો કે અક્ષર રૂપ. આવા પર્વતભાઈ મહાન ભક્ત થયા. પર્વત ભક્ત સમાધિ કરી દેખત સબ સુરલોક, પુનિ ભગવાન કે ધામ સબ નિરખી હોત અશોક. મંજુકેશાનંદ સ્વામીએ એવું લખ્યું. અખંડ બધાએ ભગવાનના ધામોને સુરલોકને જુએ છે અને અતિ આનંદમાં રહે છે. વિક્રમ સંવત 1867ની સાલમાં શ્રીહરિ અગતરાય પધાર્યા હતા ને ગામ થકી આથમણી વાડીએ મહારાજ નાવા ગયા છે. પર્વતભાઈને હારે લઈ ગયા છે. મહારાજ પર્વતભાઈને કહે, પર્વતભાઈ આપણે બે એકા બીજી હાથના આંકડા ભીડી અને કુવામ ધૂબકા મારીએ કે છે. પર્વતભાઈ કે કાંઈ વાંધો નહીં મહારાજ, મારીએ. પણ પ્રભુ મારી ઉંમર 57 વર્ષની થઈ અને તમે છો 30 વર્ષના, એટલે હું કાંઈ તમારી યારે ધૂબકા મારી શકું નહીં, થાકી જાઉં. મહારાજ કે એમ ન થાય, હાલો હાલો આપણે બે એકાબીજામાં હાથના આંકડિયા ભીડીને મારવાના. ઘણા નથી એકાબીજામાં હાથ જાલીને સ્કૂટરો ચલાવતા, આ બધા શોખ હોય છે. મહારાજ કે આપણે આંકડા ભીડીને ધૂપકા કૂવામાં. પર્વતભાઈ કે પણ મહારાજ હવે હું પણ 57 વર્ષનો ને તમે આગ્રહ કરો છો. પર્વતભાઈ તો એમ કરો, જા જા નહીં, હાલો ને 10 ધૂપકા તો મારો, પછી નહીં મારી. 10 ધૂપકા મારી. પર્વતભાઈ કે હાલો હતા. અને પછી મહારાજને પર્વતભાઈ હાથના આકડિયા મારી અને કૂવામાં પડે ભફાંગ લઈને. પાછા બે બારા નીકળે, વળી આંકડિયા ભીડીને પાછા પડે, વળી બારા નીકળે. એ દહ ધૂપકા થયા ને ત્યારે પર્વતભાઈ કહે, મહારાજ બસ હવે હું થાકી ગયો, કૃપાનાથ કૃપા કરો, હવે દેહ કયું કરતો નથી. મહારાજ કે એમ ન થાય હજી વધારે. અરે મહારાજ હવે આ શરીર કામ કરતું નથી. અરે પર્વતભાઈ તમારે અને દેહને શું સંબંધ છે, તમારી દૃષ્ટિ તો આઠ આવરણથી પર છે. એમ કહીને મહારાજે પર્વતભાઈનો હાથ ઝાલ્યો અને 11મો ધૂપકો મરાવ્યો ભોપાંગ લે. પર્વતભાઈએ પાણીમાં વિચાર કર્યો, મહારાજ કેડ નહીં છોડે, હે કે આ બંધ નહીં થાય, મને આમ નામ નાખશે પાણીમાં, પાણી બહાર નીકળવું નથી. પર્વતભાઈ એવો વિચાર કરી પાણીને તળિયે જઈ કૂવામાં પલોઠી વાળીને સમાધિ મી ગયા. મહારાજે જાણ્યું કે બહાર નહીં આવે. એવામાં વાડીએથી એમના દીકરા મૂળજી ને મેઘજી બે ઘરે આવ્યા અને શ્રીજી મહારાજ પણ ઘરે ગયા અને મૂળજી અને મેઘજીને કહ્યું કે તમારા બાપા કૂવામાં નાવા ગયા, ત્યાં અમે સાથે હતા અને અમે ધૂબકો મારીને નાતા હતા, એમાં તમારા બાપા કૂવાને તળીએ સમાધિ કરીને અમારી આજ્ઞાથી ગોલાકાદિક ધામ જોવા ગયા છે. એટલે મૂળજીને મેઘજી આ વાત સાંભળીને કુટુંબીઓને કે હાલો બાપાને કૂવામાં જ કાઢવા જાય. એટલે બધા કુટુંબીઓ ભેળા મળી કૂવે આવ્યા, કૂવામાં ઉતર્યા. પર્વતભાઈ તો અંદર પલોઠી વાળીને પાણીમાં બેઠેલા, તે ન્યાથી પકડીને બહાર લાવ્યા અને પર્વતભાઈના શરીરમાં એ વખતે અપાર તેજ દેખાણું, શરીરમાંથી તેજ નીકળ્યું, બધાએ જોયું. પછી તો માચી ઉપર બેહાડી પર્વતભાઈને ઘરે લાવ્યા. સવારના 10 વાગ્યે સમાધિમાં ગયેલા, તે રાતના 10 વાગ્યા સુધી સમાધિમાં રહ્યા. પછી પર્વતભાઈ સમાધિમાંથી જ્યારે જાગ્યા જ નહીં, 10 વાગી ગયા, ત્યારે સર્વે માણસો કહેવા માંડ્યા કે આ તો દેહ મૂકી ગયા છે, માટે તો હવે એની ક્રિયા કરી નાખી. ત્યારે મહારાજ કહે, મારા વિના કોઈ ભગવાન તેડવા આવી શકે એમ નથી, તેમ હું પણ ધામમાં તેડી ગયો નથી, માટે એ વાત છોડો. તો શું કરવું મહારાજ? ઓકે, તમે બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો, તાળી પાડીને બરાબર. અને પર્વતભાઈને વચ્ચે વચ્ચે બોલાવતા રહ્યો, દાદા દાદા એમ કરો. મહારાજને તો જગાડવા હોય તો સંકલ્પે કરીને જગાડી શકે છે, પરંતુ આ બધી લીલા છે. બધા પાસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ તાળી પડાવીને ધૂન કરાવી અને વચ્ચે પાછી ધૂન ઊભી રાખીને કે દાદા ઉઠો, દાદા જાગો. જાગે નહીં મહારાજ કે બોલો ધૂન, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરાવે, વળી પાછું દાદા દાદા કરાવડાવે. એ પ્રમાણે મહારાજે કરાવ્યું. પછી પર્વતભાઈને મહારાજ દેહમાં લાવ્યા. પર્વતભાઈ સચેત થયા, જાગ્યા, બે હાથ જોડીને મહારાજને કહેવા લાગ્યા, હે મહારાજ અપાર સુખ હતું, ત્યાંથી મને તમે અહીં શા માટે લાવ્યા, મારે આ લોકમાં આવવું નહોતું. ત્યારે મહારાજ કહે, પર્વતભાઈ હજી તમને 11 વર્ષ રાખવા છે આ લોકમાં, તમારા વચને કરી અનેક જીવને સમાધિ થશે, તમારા ઘરનું અન્ન જળ લેશે એ પણ અક્ષરધામમાં જશે. આવી વાત સાંભળીને ગામના લોકોને એના હગાવાલાન છોકરાન બૈરા બધા અતિશય આશ્ચર્ય પામ્યા. આવી તો પર્વતભાઈની અનેક વાતો છે. સ્વામીકું ભજહી આઠું જામા, આપકું માનત પૂરન કામા. પર્વતભાઈ અખંડ ભગવાન સ્વામિનારાયણને ભજે છે અને પોતાને પૂર્ણ કામ માને છે. આવા છે તો પણ એક દિવસ એવો વિચાર આવ્યો, તો હું વિચાર ભયો ઉર એસો,
તો વિચાર ભયો ઉર એસો,
નરસિંહ રૂપ હોય હે વળી કેસો,
નરસિંહ રૂપ હોય હે કેસો,
નરસિંહ રૂપ હોય હે કેસો,
નરસિંહ રૂપ હોય હે કેસો.
એસે વિચાર
શ્રી હરિ કી મૂર્તિ કો
मन में चिंतत भय ते हूँ
निज मन में चिंतत भय
નરસિંહ અવતાર કેવો હશે? આવો સંકલ્પ થઈ ગયો, નરસિંહ અવતાર કેવો હશે, બસ આટલો. કારણ કે અડધું શરીર મનુષ્યનું ને અડધું શરીર સિંહનું, અમથુંય મનમાં આપણને એમ થાય કે કેમ છે. પર્વતભાઈને વિચાર થઈ ગયો. પર્વતભાઈએ ભગવાનને પ્રાર્થના નથી કરી કે મારે નરસિંહ અવતાર જોવો હશે, મને દેખાડો. ખાલી સંકલ્પ થઈ ગયો. અને એના એ વિચારમાં ખેતર કામકાજ કરવા ગયા, પણ ભગવાનની મૂર્તિનું ચિંતન સતત શરૂ છે. વચનામૃત પહેલું, પરમાત્માની મૂર્તિમાં અખંડ મનની વૃત્તિ જેને રહેતી હોય એ જે જોવાને ઈચ્છે એ તત્કાળ દેખાય. પુરુષોત્તમ નારાયણની મૂર્તિનો સહજ એ ચમત્કાર છે. પરમાત્માના સ્વરૂપનું ચિંતન તો માણસને ન્યાલ કરી મૂકે છે, પણ આપણે ભગવાનનું ચિંતન થતું નથી અને બીજું જ થાથા કરે છે, એ કઠણાઈ છે. પરોજભાઈને તો અખંડ ખેત ગયે કૃષિ કરણ સુજાના શ્રીહરિ કી મૂર્તિ કો એહી નિજ મન મેં ચિંતત ભયે તે, મહારાજની મૂર્તિનું ચિંતન સતત ચાલુ છે. આ શીખવાડે છે કે આપણે પણ મહારાજની મૂર્તિનું સતત ચિંતન કરવું જોઈએ, મહારાજની મૂર્તિ ભૂલવી ન જોઈએ, બીજું સંભાળવું ન જોઈએ, બીજું જોવું ન જોઈએ, બીજું ચિંતવું ન જોઈએ, બીજા બધા વિચારો નહીં કરવા જોઈએ, મૂર્તિના જ વિચારો, મૂર્તિનું જ ચિંતન થવું જોઈએ. પર્વતભાઈની જેમ કે આપણે એવા ભગત નથી થવું, થવું જ છે. સંકલ્પ રાખવો કે આપણે અખંડ ભગવાનનું ચિંતન કરનારા મહાન ભક્ત બનવું છે. ભગવાનનો એમાં જ રાજીપો છે. સૌથી વધારે વધારે વાત શ્રીજી મહારાજની ગમતી જો કોઈ હોય તો આ છે, કઈ? એમની મૂર્તિનું ચિંતન કરો, ધ્યાન કરો, અખંડ વૃત્તિ રાખો. ભગવાનને બહુ ગમે છે. ભગવાનના સ્વરૂપને આપણે જ્યારે ભૂલી જઈએ છીએ ત્યારે ભગવાનને આપણા પ્રત્યે નારાજગી થઈ જાય છે, એમ નહીં ગમતું. મહારાજને એમ થાય છે કે મને બોલીને તું બીજું શું હંબારે ચલ્યા, એમાં હું લેવાનું છે, હું તારા માટે સર્વસ્વ છું, તને આ કેદી સમજાહે, તું જેને સંભાળેશ, જેના વિચાર કરેશ એ તારું કાંઈ સારું કરી શકે એમ નથી, તારું સારું કરશે તો હું પોતે કરીશ, બીજો કોણ કરશે, માટે તું મને જોયા કર, મને ચિંતવા કર, મારા જ વિચારો કર, મને જ સંભાળ, મારા જ ધ્યાન પરાયણ થા, મારે જ અર્થે જીવ. આવી પરમેશ્વરની આપણી પાસે અપેક્ષા છે, માટે ભગવાનની અપેક્ષા આપણે પૂરવી જોઈએ. પર્વતભાઈની જેમ અખંડ ભગવાનનું ચિંતન થાય એવા ભક્ત આપણે થવું જોઈએ. આજને આજ ન થાય, પણ અભ્યાસ કરતાં કરતાં ધીમે 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 જરૂર એવા ભક્ત થવાય, ભગવાનમાં અખંડ વૃત્તિ રહે. રે રે ન રે એવું માનવું નહીં, કઠણ છે પણ અશક્ય નથી. ખેતરનું કામ કરે છે, તબહી દેખ્યો તેજ અપારા, હેમા પર્વતભાઈને અપાર તેજ દેખાણું. આપહી કે ચહું પાસ ઉદારા, પોતાની ચારે કોર તેજ દેખાણું, એટલું બધું તેજ દેખાણું. પર્વતભાઈ તો જોઈ રહ્યા, એટલો બધો પ્રકાશ ક્યાંથી આવ્યો? પાછો શીતળ શાંત અદભુત આહ્લાદક પ્રકાશ છે. અને એ પ્રકાશની મધ્યે, તેહી મધ્યે સુખ રૂપા દેખે ચૌબીસ રૂપ અનુપા, આ તેજને મધ્યે ચોવીસ રૂપ દેખાણા, અર્થાત ભગવાનના ચોવીસ અવતારોનું દર્શન થયું. એક જ અવતાર કેવો હશે એમ માત્ર સંકલ્પ થયો, થઈ ગયો, થાતા થઈ ગયો, ત્યાં તો ચોવીસે અવતારો પર્વતભાઈને દેખાણા. પરમેશ્વરના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખ્યાનો આ પ્રતાપ છે, આપણને ન સમજાય એવો પ્રતાપ છે. આપણને એમ થાય કે ભગવાનની મૂર્તિ અખંડ સંભાળીએ એમાં શું જાદુ થતું છે, પણ આ જાદુ થાય કેમ? જે મૂર્તિ જ જાદુ છે, અદ્ભુત રહસ્ય છે, સર્વનું કારણ છે, એટલે આ બધું થાય.
મંજુ કેશાનંદ સ્વામીએ ચોવીસે અવતારના એ નામ લખ્યા છે, સુખદેવજી, સનકાદિક, નારદ, કપિલ, નરનારાયણ, હંસ, વૃષભદેવ, યજ્ઞનારાયણ, દત્તાતેય, મચ્છ, કચ્છ, વરા, નરસિંહ, પૃથુ, વામન, પરશુરામ, રામચંદ્ર, ધન્વંતરી, વ્યાસ, બલરામ, શ્રીકૃષ્ણ, બુદ્ધ, હયગ્રીવ અને કલ્કી સુખદેવજીને અવતાર લીધા છે. આવી રીતે બલરામને અવતાર માન્યા છે. આવા ભગવાનના ચોવીસ અવતારો તેજમાં પર્વતભાઈએ ખેતરમાં જોયા. મનમાં આનંદ થયો કે વાહ વાહ. અને પછી એ ચોવીસ અવતારની વચ્ચે પ્રગટ પુરુષોત્તમ શ્રી સહજાનંદ શ્રીહરિ દેખાણા. હવે એની ફરતે ચોવીસે અવતાર દેખાય છે. પર્વતભાઈ મહારાજને એના અવતારોને જોઈ રહ્યા છે. એમાં એ બધા અવતારો પ્રગટ મૂર્તિ શ્રીહરિમાં લીન થયા. આવું પર્વતભાઈએ જોયું. આ ઐશ્વર્ય પહેલું મંજુ કેશાનંદ સ્વામીએ લખ્યું. હસ દેખત સબરૂપ શ્રી સહજાનંદ સ્વામી કે,
હસ દેખત સબરૂપ
બધા અવતાર મહારાજમાં લીન થયા. પર્વતભાઈને દેખતા હોહી ગયે તદરૂપ મલીન થઈ ગયા. એસે પરચા દેખી કે આનંદ પાયે મન. આવો પરચો જોઈને પર્વતભાઈને આનંદ 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 થઈ ગયો. પ્રગટ શ્રી સહજાનંદ કો કરત અખંડ ભજન. ખુમારી સાથે પ્રગટ સહજાનંદજીનું અખંડ ભજન કરવા લાગ્યા. અખંડ. પછી તો ખુમારી ચડી કે મને મળ્યા જે ભગવાન તે સર્વ અવતારોનું કારણ છે, પૂર્ણ પુરુષોત્તમ છે, અખંડ આનંદ આપનારા છે, એમ ભગવાન સ્વામિનારાયણને વિશે અતિશય લગની લાગી ગઈ. અને પછી તો ક્યાંય મન ન રહ્યું. હરિચરિતામૃત સાગરમાં તો એવું લખ્યું છે કે પર્વતભાઈને પછી અવતારો અખંડ દેખાતા, પણ પર્વતભાઈ તો પ્રગટ મૂળ ભગવાન પુરુષોત્તમ નારાયણમાં જ તલ્લીન રહેતા. આવી નિષ્ઠા પર્વતભાઈને થઈ, હવે કોઈ અવતાર જોવાનો સંકલ્પ ક્યાં કહોશો? હે, પર્વતભાઈને મહારાજમાં એવી પ્રીતિ થઈ છે.
એસે પરચા દેખી કે આનંદ પાયે માન, પ્રગટ સહજાનંદ કો ભરત અખંડ ભજન. પ્રગટ સહજાનંદ કો ભરત અખંડ ભજન.
આચાર્ય રઘુવીરજી મહારાજે હરિલીલા કલ્પતરુમાં આ વાત લખી છે. પર્વતભાઈના ગુણો વર્ણવ્યા છે. વર્ણવતા વર્ણવતા એવું કહ્યું કે જેમ મનુષ્યને પોતાના દેહની વિસ્મૃતિ થતી નથી, થાય આપણને આપણા દેહની વિસ્મૃતિ થાય છે, તેમ પર્વતભાઈને હરિની મૂર્તિનું ક્યારેય વિસ્મરણ થતું નહીં, ક્યારેય નહીં. ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે એક જણાએ શંકા કરી હતી કે જુનાગઢના 450 ગામડાને 350 સાધુનું ઉપરીપણું કરનાર આ મહંતને અખંડ વૃત્તિ કેમ રહેતી છે? એટલો બધો વહીવટ કરે, બળદ ક્યાં ગયા ને ખડ ક્યાં પાળા લેવા ગયા ને, તો શંકા થાય કે અમને વળી ભગવાનમાં વૃત્તિ કેવી રીતે રહેતી છે? તો એ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે તું તારા દેહને ભૂલી લે. તો કે ના. તો કે એમ અમે મૂર્તિ ન ભૂલીએ. જેમ માછલું પાણીમાં જ હરે ફરે ને સર્વ ક્રિયા કરે, એમ અમે મહારાજની મૂર્તિમાં રહ્યા થકા સર્વ ક્રિયા કરી. આવું બોલે, ઘડી કઈ ભગવાન ભૂલીએ નહીં. એ જ વાત લખી કે મનુષ્યને પોતાના દેહની વિસ્મૃતિ થતી નથી, તેમ પર્વતભાઈને હરિની મૂર્તિ ક્યારેય ભૂલાતી નહીં.
જેમ આ લોકમાં કોઈ મનુષ્યને ચિંતામણી પ્રાપ્ત થાય તેના સર્વે મનોરચિત થાય, તેમ પર્વતભાઈને શ્રીહરિની મૂર્તિરૂપી ચિંતામણી પ્રાપ્ત થઈ હતી, તેથી તેમને આ લોકમાં તથા પરલોકમાં કોઈ પણ વસ્તુ અપ્રાપ્ય હતી નહીં. બધી વસ્તુ પ્રાપ્ય, જે ચિંતવે તે તત્કાળ હાજર થતું. છતાં પર્વતભાઈ મહારાજની મૂર્તિરૂપી ચિંતામણીનો ત્યાગ કરી અંતરમાં બીજું કાંઈ પણ ઈચ્છતા નહીં, મૂર્તિ સિવાય કાંઈ પણ ઈચ્છતા નહીં. મહારાજના પ્રતાપથી તેઓ સમાધિ વડે શ્વેતદ્વીપ, બદ્રિકાશ્રમ, વૈકુંઠ અને ગોલોક વગેરે ધામમાં સ્વતંત્રપણે વિચરતા અને સર્વધામોથી પર સર્વોત્તમ દિવ્ય પ્રકાશમાન અક્ષરધામમાં પણ પર્વતભાઈ જાતા. અનંત બ્રહ્માંડોમાં તેમને કોઈ પણ આવરણ આડું આવતું નહીં, અનંત બ્રહ્માંડોમાં એમની ગતિને કોઈ પણ રોકતા નહીં. આવા તો ગૃહસ્થ હરિભગત સ્વામિનારાયણના વિચાર તો કરો. પર્વતભાઈ મહારાજની મૂર્તિના ચિંતનને કારણે પરમ સુખ પામ્યા હતા. આ પર્વતભાઈએ એકવાર મહારાજને હાથ જોડીને કહ્યું કે હે મહારાજ, મેં તમારું ધ્યાન કરતા માત્ર નરસિંહ રૂપ જોવાની ઈચ્છા કરી ને આપે મને તો સર્વે અવતારો દેખાડ્યા, મેં સર્વે અવતારો જોવાનો તો સંકલ્પય નહોતો કર્યો, છતાં તમે મને બધાય અવતાર દેખાડ્યા, એનું શું કારણ? એવો પ્રશ્ન કર્યો પર્વતભાઈએ મહારાજને. અને મહારાજ પાછા તમારાથી જુદા પણ મેં જોયા, હવે મારે તમને કેવા જાણવા તે કૃપા કરીને કહો, બે પ્રશ્ન પૂછીને કે. ત્યારે મહારાજે એમ કીધું કે સાંભળો પર્વતભાઈ, તમે મારા એકાંતિક ભક્ત છો, એટલે તમારા જેવા જે એકાંતિક ભક્તને નરસિંહ રૂપ જોવાનો સંકલ્પ થયો એટલે મને એમ થયું કે નરસિંહ રૂપ જોવાનો સંકલ્પ થયો છે એટલે ક્યારેક બીજા અવતારને જોવાનો સંકલ્પ થશે, માટે એ ક્યારે બધા બતાવી દો અગાઉનું એડવાન્સ, તમને સંકલ્પ થાય ને પછી મારે બતાડવા એના કરતા. એટલે મેં કે 24 અવતાર તમને સાથે બતાવી દીધા, આવી વાત કરી. દૃષ્ટા ત્વયા અવતારા એ યુગપત સર્વશોદ્ભૂતા તેષામ હેતુ હેતુ મામ ત્વમ વૈદેવ અવતારિણામ. મહારાજ કહે છે કે હે પર્વતભાઈ, તમે જે મારા સર્વે અવતારો એક સાથે જોયા, અદ્ભુત અવતારો જોયા, તે સર્વે અવતારનો મને હેતુ જાણો, કહેતા મને કારણ જાણો. એવમ અહેતુ મામ વેદ, અને મારો કોઈ હેતુ નથી એવો મને જાણો, કહેતા સર્વે અવતારનો કારણ હું છું અને મારું કારણ કોઈ નથી, એમ મને તમે સર્વે અવતારનો અવતારી જાણો. વેદેવ અવતારિણમ ક્ષરાક્ષર સમૂહેભ્ય પરમ સર્વેશ્વરેશ્વરમ, સર્વે ક્ષર અક્ષર સમૂહથી પર સર્વે ઈશ્વરનો ઈશ્વર મને જાણો. સર્વાધારમ મનાધારમ, તમે મને સર્વનો આધાર જાણો અને અનાધાર જાણો, કહેતા હું સર્વેનો આધાર છું અને મારો આધાર કોઈ નથી એવો મને જાણો. સર્વાધાર મનાધારમ સર્વજ્ઞમ પુરુષોત્તમમ, સર્વજ્ઞ પુરુષોત્તમ જાણો. એ ભક્તવર્ય, આ પૃથ્વી મારી આજ્ઞાથી સ્થિર રહીશ, મારી આજ્ઞાથી સર્વ પ્રાણીઓનું પોષણ થાય છે, મારી બાંધેલી મર્યાદાથી પાળ વિનાનો સમુદ્ર સ્થિર છે, મારા ભયથી વાયુ વાય છે, મારા ભયથી આકાશમાં તારામંડળ સ્થિર રહ્યા છે, મારા ભયથી ઇન્દ્ર વરસાદ વરસાવે છે, મારા ભયથી મૃત્યુ સર્વકાળે સર્વલોકમાં ફરતું રહે છે, મારા ભયથી 24 તત્વો પ્રધાન પુરુષ મહામાયા મહાપુરુષ કાળ તથા અક્ષર સંજ્ઞાવાળા મુક્તો સર્વે મારી આજ્ઞામાં છે. પૂર્વે જે જે આશ્ચર્યો થયા, અત્યારે જે જે આશ્ચર્ય થાય છે અને આગળ જે જે આશ્ચર્ય થશે તે સર્વે આશ્ચર્યનું કારણ સર્વા અવતારી એક હું જ છું એમ મને જાણો, કે છે. આવા મહારાજના વચન સાંભળી પર્વતભાઈ તથા સૌ સંતો ભક્તો ખૂબ આનંદ પામ્યા. પછી પર્વતભાઈ વગેરે ભક્તોએ મહારાજનું શ્રેષ્ઠ કેસર ચંદન તથા પુષ્પ વગેરેથી પૂજન કર્યું અને સુખ મુનિએ એવું કહ્યું, ઐશ્વર્યમેતમતુલમ નિજમેવ દિવ્યમ તસ્મૈ નિજાશ્રયવતે સહિ દર્શયિત્વા નાનાવતાર નિકરેક નિદાનતામ સ્વામ તન્ભિન્નતામ ચ સમજિજ્ઞપદેવ રાજન. હે રાજન, મહારાજ આ પ્રકારે પોતાના આશ્રિત એવા પર્વતભાઈને પોતાનો અનુપમ દિવ્ય ઐશ્વર્ય બતાવીને સર્વ અવતારનું કારણ પોતે છે અને સર્વ અવતારોથી ભિન્ન એવું પોતાનું સ્વરૂપ સ્વભાવ ગુણ વિભૂતિ ઐશ્વર્યાદિક સર્વથી સમ્યક પ્રતક છે એમ સમજાવતા આવા આવી રીતે પર્વતભાઈની અદ્ભુત વાતો છે. ભગવાન સ્વામિનારાયણે પર્વતભાઈને ઉદ્દેશીને જે પરચો બતાવ્યો અને જે વાત કરી તે મારે ને તમારે બધાએ જાણવા જેવી શીખવા જેવી છે. ભગવાન સ્વામિનારાયણ સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ તો એ નાય છે. જે પર્વતભાઈને મળ્યા હતા પર્વતભાઈ જેને ભજતા એ ના એ પુરુષોત્તમ નારાયણને આપણે ભજીએ છીએ. પણ આપણે હજી પર્વતભાઈએ જેવો મહિમા જાણ્યો દ્રઢ કર્યો એવો કર્યો નથી એટલે મહારાજમાં મન રહેતું નથી. સંવત 1872ની છાલમાં શ્રીજી મહારાજ ગઢડામાં દાદા ખાચરના દરબારમાં જુવારની ખાણ ઉપર પલંગ બિછાવીને બિરાજમાન હતા. જુવારની ખાણ ઉપર 72માં પછી આમ સભાની હામ મહારાજે જોયું અને પછી કહ્યું મહારાજે કે આ સભા એક અહીં છે અને બીજી અક્ષરધામમાં છે, તે વગર આવી સભા બીજે કોઈ ઠેકાણે નથી. આવી સભા અક્ષરધામમાં છે ને અહીં છે, બાકી ક્યાંય નથી અને કોઈ ધામમાં પણ નથી. એમ કહીને મહારાજે સર્વ કાંઠીઓને પૂછ્યું કે અમારે દાદા ખાચરને ઘરે એક માણસ રાખવું છે, ગોલો રાખવો છે, માટે કોઈ દાદા ખાચરના ગોલા થશો? બધા કાંઠીઓ કે ભણું એ તો કેમ ફાવે, અમારું કામ નહીં, અમારે શી ઘરે ખોટ છે કે ગોલા થાય હે, અમારે ખાવા પીવાનું તથા ગામ ગરાજ ખેતીવાડી વગેરેનું ભારે સુખ છે, માટે શા માટે મહારાજ અમે ગોલા થઈ? ત્યારે મહારાજ કહે, સોર્ઠ દેશને સ્વભાવનાર અનાદિ મુક્ત કણબી કુલ ભૂષણ એવા પર્વતભાઈ હોય ને તો દાદા ખાચરના ગોલા થવાની હા પાડે ખરા. કણબી કુલ ભૂષણ સોર્ઠ દેશને સ્વભાવનાર, કાંઠીઓના મનમાં એમ થયું મહારાજ તો ખરી પર્વતભાઈની વાતું કરે છે, મોટી મોટીને ભારે ખેંચે છે. આમ મહારાજ જ્યાં વાત કરે છે જારની ખાડમાં છે સભા છે એ જ વખતે સોરઠ દેશનો સંઘ આવ્યો મહારાજના દર્શન કરવા અને એમાં મુખ્ય પર્વતભાઈ હતા, ભીમભાઈ હતા, આદાભાઈ, મયારામ ભટ્ટ, જાદવજી શેઠ વગેરે વગેરેના દર્શન થયા. બધાએ આવીને મહારાજને પગમાં પડ્યા, હાથ જોડીને ઉભા રહ્યા. ત્યારે મહારાજ કે આવો આવો સોરઠવાસી અમારા ભક્તો આવો, સુખી છો ને? હા મહારાજ, તમારી કૃપાથી આનંદમાં છીએ. હારો હારો હારો, બેહો બેહો બધા, એમ કરીને બેહાડ્યા. પછી મહારાજે વાત મૂકી, અમારે દાદા ખાચરને ઘરે એક માણસ રાખવું છે કામકાજ માટે, તો તમે આમાંથી કોઈ દાદા ખાચરના ગોલા થઈને રહેશો? ત્યારે પર્વતભાઈ કે હા મહારાજ, ભગવાનને ભગવાનના ભક્તના ગોલા થવાય એ એવા મારા ભાગ ક્યાંથી હોય મહારાજ, મને દાદાનો ગોલો બનાવી દો. ઓહો, આજ તો સોનાનો સૂરજ ઉગ્યો મારા ભાગીનો પાર નિયમ મેંડ્યા બોલવા. કાંઠી બધા કે એટલે આ તો ખરો છે. વળી પર્વતભાઈ હાથ જોડીને કહ્યું કે હે કૃપાનાથ, આમ જુઓ ઘરના તો ગોલા છીએ જ. એટલે કાંઠીઓ બધા આશ્ચર્ય સાથે જોવા માંડ્યા ને એટલે પર્વતભાઈ કીધું, ઘરના તો ગોલા છીએ જ, બાયડી છોકરાની સેવા કરવી તે ગોલા પણ જ છે. તો ત્યારે દાદા ખાચર જેવા ભક્તની સેવામાં રહેવું એમાં શું, એ તો આનંદની વાત છે. એમ કહી ઘણા જ આનંદ પાયમાં છે ને શીખવા જેવું, આપણે કહો ગરીબ ભગતની કંઈક સેવા કરવી પડે તો આમ 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 એનો હું આમ આમ નીચો એમ મારાથી મોટો ને હું એની પાસે કાંઈ નહીં એમ એમ થાય અહમ બહુ ને. ભગવાનના ભગતનું ને ભગવાનનું ને સંતનું માહિતી જાણ્યા વગેરે અહમ આપણું જાય નહીં. પર્વતભાઈ તો આગ્રહ કરવા માંડ્યા, મને રાખો મને રાખો. પછી મહારાજ કે હારું. પછી પર્વતભાઈને દાદા ખાચરના ગોલા તરીકે રાખ્યા. 3 દિવસ ગયા ગોલા પણ રહ્યા હો. ત્યારે મહારાજે દાદા ખાચરને કહ્યું, દાદા ખાચર કે હું મહારાજ, તમે પૂરા સત્સંગી થયા છો? દાદો ખાચર કે કેમ નહીં, પૂરો સત્સંગી થયો છું. અધૂરો સત્સંગી હોવ તો થોડા તમે મારે ઘરે રહ્યો 500 પરમહંસ સાથે, હે તમે 500 પરમહંસ સાથે મારે ઘરે રહ્યા છો હે, એટલે હું તો પૂરો સત્સંગી જ ગણાવ ને. ત્યારે મહારાજ કે તો પછી અમે પૂછીએ એના જવાબ દો, બોલો અમે ક્યાં હતા અને ક્યાંથી આવ્યા છીએ તે તમે જાણો છો? જાણતા હોય તો કહો. એ દાદા ખાચરે તોલો ખંજોળ્યો. કે એવું નથી જાણતો. ત્યારે મહારાજ કહે તો એ મોટી મોટી વાતો કરો છો. અમો જે ધામમાં હતા અને જ્યાંથી અમો આવ્યા તે તમે જાણતા નથી ને વાતો કરો છો. તો કે મહારાજ એવું બધું જ કોણ જાણતા હોય? અરે કોણ જાણતો હોય એમ કહો છો? ઘણા જાણનારા છે એમ. હા, પરબતભાઈ, મોટા ભીમભાઈ, માંગરોળા ગુરધનભાઈ, લોજના કમળસિંહભાઈ, અમદાવાદના દામોદર, કારિયાણીના માચો ભગત, સારંગપુરના રાઠોડ દાદલ, ચારદિકાના સામંત આહિર, કુંડળના રાયબા, કરિયાણાના મીણભાઈ, આ તમારી બેન જીવુભાઈ, જેતપુરના રામભાઈ, જેતલપુરના ગંગામાન, અટલાદરાના કૃષ્ણ માળી વગેરે વગેરે સત્સંગીઓ અમે ક્યાં હતા અને ક્યાંથી આવ્યા છીએ તે જાણી શકે છે અને તમે જાણતા નથી. આવું બોલ્યા હો દાદા ખાચર ને એમ થયું આજ થાય ઈખરી. હા, ભીમમાં લીધો મને દાદો ખાચર. કે મહારાજ માફ કરો, નથી જાણતો. મહારાજ કે જાણતા નથી તો પર્વતભાઈને તમે શું સમજીને ઘરે કામ કરવા નોકર રાખ્યા? એને હું સમજીને તમારા ગોલા રાખ્યા? ખબર નથી પડતી તારે. પર્વતભાઈ ત્રણે અવસ્થામાં પર્વતભાઈ અમને ધારી રહ્યા છે. પર્વતભાઈ ત્રણ અવસ્થામાં અમને ધારી રહેલા છે. માટે પર્વતભાઈ જે તમારું કામ કરે છે તે સાથે અમારે કામ કરવું પડે છે. ને અમે તો કાંઠીઓની પરીક્ષા લીધી ને પર્વતભાઈનું ભક્તપણું દેખાડ્યું, પણ તમે હું સમજીને એને તમારા ગોલા રાખ્યા? તમારું કામ કરે છે એની આરે આરે અમારે કરવું પડે છે. આમ દાદા ખાચરને મહારાજે કીધું. દાદો ખાચર કે મહારાજ ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ હોય તો પર્વતભાઈને 108 દંડવટ કરીને માફી માગો, આ પ્રાયચિત. પછી દાદા ખાચરે પર્વતભાઈને 108 દંડવટ કર્યા. માફ કરો, મારે આંગણે તમને મેં 3 દિવસ નોકર રાખીને કામકાજ કરાવ્યું, માટે પર્વતભાઈ માફ કરો, એમ કરીને 108 દંડવટ કર્યા. અને પછી પર્વતભાઈ મહારાજ પાસે આવીને બેઠા. તે વખતે મહારાજ કહે, હરિભક્તો, જેવી રીતે પર્વતભાઈએ ગોલાપણાની હા કહી એવું બીજાથી બની શકે નહીં હરિભક્તો. માટે દાસાનું દાસ થવું ઘણું જ કઠણ છે અને દાદા ખાચર જેવું ન થવાય. જેમ મહારાજ કહે એમ, અને ગોલો રાખો તો ગોલો રાખે, પછી 108 દંડવટ કરો તો એમ કરે. ત્યારે મહારાજ રહ્યા ધજાની પૂછડી વાયુના આધારે જેમ વળે એમ દાદા ખાચર વળતા. આપણાથી એવું થાય નહીં, વારે વારે અહમ ઠેંકાય, સમજ્યા? ગોટો સડે, કંઈક વિચારો આવે. પછી પર્વતભાઈએ મહારાજની મૂર્તિ સામું જોઈ એક માસ ગઢડે કાઢ્યો, મૂર્તિ સામું જોઈને જ. પર્વતભાઈના ઘરના મુક્તરાજ રાધાભાઈ, એ તો હરજી ઠક્કરને ઘરે જુદું મકાન હતું, એમાં રાંધીને જમીન ધ્યાન ભજન કરતા. ને મહારાજના મનમાં એમ થયું કે પર્વતભાઈ તો એના ઘરના માણસ અહીં છે તેથી ત્યાં જમતા હશે. અને રાધાભાઈને મનમાં એમ કે ભગત અહીં જમવા આવતા નથી તો બ્રહ્મચારી આગ્રહ કરીને એને ચોકે જમાડી દેતા હશે. એમ કરતા 7 દિવસ વ્યાઈ ગયા. અનાજ વિના મહારાજના દર્શનથી જ એમને આનંદ રહેતો અને ખબર ન રહી. પછી એક દિવસે મહારાજે રાધાભાઈને પૂછ્યું કે ભગત તમારે ત્યાં જમવા આવે છે? રાધાભાઈ કે ના મહારાજ, એ તો બ્રહ્મચારીને ચોકે જમતા હશે. મહારાજે બ્રહ્મચારીને બોલાય, બ્રહ્મચારી પર્વતભાઈને તમે જમાડો છો? તો કે ના મહારાજ, એના ઘરના આઈ છે ત્યાં જમતા હશે. ત્યારે મહારાજે પર્વતભાઈને પૂછ્યું કે તમે જમો છો ક્યાં? ત્યારે પર્વતભાઈ કે કૃપાનાથ, તમારા દર્શનના સુખથી મને જરા પણ ભૂખ લાગતી નથી. સાંભળો સાંભળો, 7 દિવસ સુધી જમ્યા વગર એમનામ દર્શનના સુખમાં વ્યાઈ ગયા. પછી મહારાજે પર્વતભાઈને સન્મુખ બેસાડી થાળ જમાડ્યો. ત્યારે પર્વતભાઈ બોલ્યા, હે કૃપાનાથ, આપે મને જમાડ્યો તેથી પણ મારા અંત સમયે તમે અગતરાય પધારી મને સુખ આપો એમ મારી ઈચ્છા છે, તો મને વર આપો. હાલો, મારે આ લોકમાં રહેવાનો રસ જ નથી, અગતરાય આવી અને મને ધામમાં તેડી જાઓ. ત્યારે મહારાજ કે, પર્વતભાઈ, તમો ઘણા જૂના હરિભગત છો, વળી રામાનંદ સ્વામીના સત્સંગ છો, તેથી અમારે શ્રીનગરમાં નરનારાયણ પધરાવવાના છે. તે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી તમને રાખવા છે. પ્રતિષ્ઠા થઈ રહે પછી તમને અક્ષરધામમાં તેડી જશું અને તમારી ઈચ્છા પૂર્ણ કરશું. પછી સંવત 1878ના ફાગણ સુધી 3જને દિવસ નરનારાયણ દેવની સ્થાપના કરી અમદાવાદમાં. પછી મહારાજ ગઢડે પધાર્યા. પછી સંવત 1879માં અગતરાય આવી પર્વતભાઈને દેહ મુકાયો. એવી ભગવાન સ્વામિનારાયણે કૃપા કરી. આવી પર્વતભાઈને ઉદ્દેશીને શ્રીજી મહારાજે કેટલીક સમજણ, કેટલીક સ્થિતિ અને કેટલુંક ઐશ્વર્ય આપણને બતાવ્યું છે. આવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે. આજે વડતાલ ધામમાં દેવનો 180મો પાટોત્સવ, એ નિમિત્તે પ્રબોધિની મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વાલા ભક્તો, આ મહોત્સવના આયોજક પૂજ્ય નીલકંઠ સ્વામી, અહીંના મુખ્ય કોઠારી તથા ટ્રસ્ટી મંડળ વગેરેએ ખૂબ મહેનત કરી હવ હરિભગતને સુખ આવે એવું સરસ આયોજન કર્યું છે. માટે આપણે બધા ભાગ્યશાળી છીએ. આપણને આવો સુંદર મજાનો આ સંતો લાભ લેવડાવે છે. એટલું કહીને ત્યાંની કથાને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.